તારીખ 2/10/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 232
108મો પત્ર ચાલે છે 5/12 નીચે છેલ્લું વચન છે જગતમાં કોઈ એવું પુસ્તક અથવા એવો કોઈ લેખ અથવા એવો કોઈ સાક્ષી ત્રાહિત ત્રાહિત એટલે જૈન દર્શનને છોડીને ત્રાહિતનો અર્થ તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે અથવા તમારે આમ વર્તવું અથવા સર્વને એક જ ક્રમે ઉભવું એ સૂચવે છે કે ત્યાં કાંઈ પ્રબળ વિચારનાર છે. શું કહેવા માગે છે કે આખા જગતમાં જૈન દર્શનનો જે વિષય છે, આત્મકલ્યાણનો જે ઉપાય છે, સુખી થવાનો જે ઉપાય છે, એ જગતમાં ક્યાંય નથી. જગતમાં બુદ્ધિમાન માણસો ઘણા છે, અનેક પ્રકારે ભૌતિક શોધખોળો પણ થઈ છે, ધાર્મિક સંપ્રદાયોમાં પણ અનેક ગ્રંથો અને તત્વજ્ઞાનની વાતો ચાલી છે, પણ કોઈ તમને સાક્ષાત્કાર કરીને કહી શકે એમ નથી કે આ જ સુખનો માર્ગ છે. ત્યાંથી એક જિજ્ઞાસા ઊભી કરી છે અને વિષયની ગંભીરતાને એમણે સમજાવી છે કે આ કોઈ સાધારણ વાત નથી, કોઈ પ્રબળ વિચારણાની વાત છે. અત્યાર સુધી તમે ગમે તે વિચાર્યું હોય, ગમે તે સમજ્યા હોય, ગમે તેવો અભિપ્રાય તમારો થયો હોય સમજણથી વિચારવાથી, પણ વાત કોઈક અલૌકિક પ્રકારની છે, વિશિષ્ટ પ્રકારની છે, કોઈ સામાન્ય વાત નથી, પણ ધ્યાન ખેંચ્યું છે. એટલે એ લાઈન પકડવા માટે, એ માર્ગ પકડવા માટે પકડનારને એ વિષયની ગંભીરતા આવવી જરૂરી છે, એ વાતનું મૂલ્ય આવવું જરૂરી છે કે જગતમાં ક્યાંય નથી એવું સર્વોત્કૃષ્ટ કામ, જગતના લોકો નથી કરી શકતા એવું કોઈ એક કામ, એવું કોઈ મહાન કાર્ય મારે કરવું છે અને એના માટેની મારી તૈયારી છે. એટલે એ વાત હળવી નહીં લેવી જોઈએ, હળવાશથી લાઇટલી એને હેન્ડલ નહીં કરવી જોઈએ, એની ગંભીરતાને એનું મૂલ્ય બરાબર આવવું જોઈએ અને એને માટે પોતે પૂરેપૂરી અભિપ્રાયથી માનસિક તૈયારી કરવી જોઈએ કે આ કોઈ પ્રબળ વિચારવાનો વિષય છે, કોઈ વિશિષ્ટ વાત છે, આખા જગતથી કોઈ સર્વોત્કૃષ્ટ વિષય છે, માટે એની અંદર ગમે તેમ ન ચાલે. જગતમાં એક દ્રષ્ટાંત તરીકે લઈએ તો જગતમાં માણસ શરીરની અનુકૂળતાઓ, અગવડતાઓ, સગવડતાઓ મૌન કરી અને આર્થિક પ્રયોજન પાછળ પ્રયત્નવંત ઉદ્યમશીલ રહે છે, પણ જો એમાં તબિયત બગડી તો અને કોઈ પરિસ્થિતિ ગંભીર થઈ તો સૌએ કામ પડતા મૂકી અને એના ઉપર ધ્યાન દેવું પડે છે. સિર સલામત તો પગડિયા બોથ, પહેલા પોતાને જાળવવો પડે છે અને એના માટે કરોડોના સાધનો જેની અંદર વસાવ્યા હોય એવી હોસ્પિટલમાં પૂરા પૈસા ખર્ચીને સરખું થવું પડે છે. કેટલી વેલ્યુ છે કે ભાઈ આ કરોડોનું તો બિલ્ડિંગ બને છે, હોસ્પિટલમાં, અને કરોડો રૂપિયાના એના સાધનો વસાવવા પડે છે માણસને તંદુરસ્ત થવા માટે, રોગનું નિવારણ કરવા માટે, અને એના માટે 100 કામ પડતા મૂકી દુનિયાના પોતાના એની અંદર પુરાઈ જવું પડે. એટલી ગંભીરતામાં આવવું પડે છે કે ને, ફક્ત એક રોગ દૂર કરવા માટે. તો કઈ મૃત્યુ નથી આવવાનું એ વાત નથી, સાજો થયો તો પણ ટેમ્પરરી છો, પાછું એ બધું મૂકવાનું છે, અને એનું રિએક્શન બહુ મોટું છે. પાછું એનું રિએક્શન માનવીથી એ મોટું છે કે આખી જિંદગી પરિશ્રમ કર્યો, કાંઈક આડું ઉડું કરીને માન ભેગું કર્યું, ત્યાં જવાનો વારો આવ્યો, અને એક ઝાટકે બધું છોડવાનું, ભરાડવાય નહીં પાછું એમાં. તમે પહેલાં તમે 10,000 આપો, પછી 50,000 આપો, પછી 1,00,000 આપો, પછી 10,00,000 આપો, પછી તમારી બધી મૂડી આપી દો, એવું કાંઈ નથી. બધું મૂડી, સગા સંબંધી, સંબંધ, ઘર, મકાન, આબરૂ, બધું, શરીર સુદ્ધા, જે શરીરને પાલન પોષણ કરવું છે, એક ઝાટકે એનું ટેન્શન એવું આવે છે કે મોટા ભાગના મનુષ્યો બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે. જોજો તમે, શરીર છૂટવા કારણે આગળનો સમય તમે કોઈને ઓછો ને કોઈને વધારે બેશુદ્ધ અવસ્થામાં આવી જશે, કેમ કે અંદરના જે ફેરફારો થાય છે એમાં એને ખ્યાલ આવી જાય છે કે ખલાસ, ખેર ખલાસ થવા આવ્યો છે. એનું રિએક્શન એટલું સેકન્ડોમાં એટલું જોરથી આવે, માણસને સાન ભાન ગુમાવવું પડે છે, ટેન્શનમાં જે બેશુદ્ધ થઈ જાય છે, પછી પ્રાણ છૂટી જાય છે. એ બધાની દવા એક વખત નહીં, તમામ વખત નહીં, જેટલી વખત એવું થયું અત્યાર સુધીમાં અનંતવાર થયું, હજી ન સમજે તો અનંતવાર થાય. એ બધાનો ઉપાય એનું મૂલ્ય કેટલું એમ સમજાવવા માંગે છે. એ સંબંધોની વિચારણા એ પણ કોઈ પ્રબળ વિચારણા છે, જગતમાં કોઈ નથી કર્યું એવું કામ છે. જગતનું સર્વોત્કૃષ્ટ અને મહાન કાર્ય કરવા હું નીકળ્યો છું, એટલે એની માનસિક એની કિંમત, વેલ્યુએશન અને ગંભીરતા આવવી જોઈએ એમ કહેવા માંગે છે. એક ભોગી થવાનો બોધ કરે છે ધર્મના સંપ્રદાયમાં પણ, ઉપવાસ હોય શું તો આવી મીઠાઈ ખાઈ શકાય, માવાની મીઠાઈ ખાવામાં વાંધો નહીં, બટેટાનું શાક બનાવવામાં વાંધો નહીં, એ ભોગી થવાનો બોધ કરે છે. એટલે ધર્મના દિવસોમાં પણ શું તો એ કોઈ એક યોગી થવાનો બોધ કરે છે, સંપ્રદાય જુદા જુદા છે. એટલે કોઈ ભોગી થવા માટે ઉપદેશ કરે છે તો કોઈ ત્યાગ કરવા માટે ઉપદેશ કરે છે. એ બે માંથી કોને સંમત કરશો? મુસલમાન છે, એની બકરી ઈદ આવે એટલે હિંસા કરીને ધાર્મિક તહેવાર ઉજવે, હિન્દુમાં પણ એ રીતે ધાર્મિક તહેવારમાં ખાવું પીવું વિશેષ પ્રકારે એ બધું ચાલ્યું છે. તો એક બાજુ આખા જગતના સંપ્રદાયો છે, બીજી બાજુ જૈન દર્શન છે, એક ભોગી થવાનો ઉપદેશ કરે છે, એક યોગી થવાનો, આત્માની અંદર જોડાણ કરવાનો ઉપદેશ કરે છે. એવન એ બેમાંથી કોને સંમત કરશો? વિવેક કરવાનો છે. શેના માટે આ બધો પ્રશ્ન ઉઠાવ્યા છે? ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. લોકો એમ કે છે કે આપણે જૈનો તો થોડા છે, બાકીના લોકો ઘણા છે, તો શું એ બધા ખોટા? કોઈને એમાં બુદ્ધિ નહીં હોય કાંઈ? આપણે એમ કહી શકીએ કે ના ના, અમે તમારા કરતા વધારે ડાયા છીએ એમ કહી શકીએ? સંખ્યા ઉપર જાય છે માણસ, પણ આ અજૈનો માર્ગ છે. આમાં ઓછામાં ઓછી સંખ્યા વાળા આગળ હોય છે, સમોસરણમાં પણ મિથ્યા દ્રષ્ટિ કરતા સમ્યક દ્રષ્ટિ ઓછા હોય. સમોસરણમાં જ્યાં ભગવાનનો સાક્ષાત ઉપસ્થિતિ છે ને ઉપદેશ ચાલે છે ત્યાં પણ મિથ્યા દ્રષ્ટિની સંખ્યા વધારે, સમ્યક દ્રષ્ટિની સંખ્યા ઓછી. સમ્યક દ્રષ્ટિ કરતા પાંચમા અવગુણ સ્થાન વાળાની સંખ્યા ઓછી, એના કરતા મુનિઓ ઓછા હોય અને એના કરતા કેવળ જ્ઞાનીઓ ઓછા થાય. જેમ ઊંચે જાવ એમ સંખ્યા ઘટે છે, અને સંખ્યા ઘટે છે એની કિંમત વધે છે. જગતમાં લોઢું લાખો ટનમાં ગળાય છે, લાખો મણવાનું લાખો ટનમાં ગણાય છે, જ્યારે સોનું તોલામાં ગણાય છે. બધા લાખો તોલામાં ગણાતા હોય અને હીરાને કેરેટમાં તોડવા પડે છે, કિંમત હીરાને વધારે છે લોઢાને. એવું જ છે, એટલે સંખ્યા ઉપર કોઈ દિવસ વજન ન દેવાય, તેમાંનો મતલબ એ છે. સંખ્યા ઉપર આમાં ધાર્મિક ક્ષેત્રમાં વજન ન હોય. વિચારો, આપણે આપણી સંસ્થા છે, એમાં જાજા કેમ કરવું કે કેમ કરવું, પોલિસી શું હોય ગયો, આમાં ગોથું ખાઈ જાય. કેમ કે જાજા અણસમજના છે, વધારે શબ્દ ના વાપરજે આપણે, પણ જાજા છે અણસમજના છે. અને સમજદાર વ્યક્તિ બહુ ઓછી હોય છે. એ ઓછી સમજદાર વ્યક્તિ કેમ ચાલુ કે જાજા કેમ ચાલુ, જાજા કેમ ચાલો તો આખો હેતુ ધર્મના ક્ષેત્રમાં ન ચાલે. બંને શા માટે બોધ કરે છે આ વિચારો, એટલે એનો મોટિવ, બોધની પાછળ હેતુ શું છે એ વિચારવું. બંને કોને બોધ કરે છે, બંને કોને બોધ કરે છે, કઈ જાતની યોગ્યતા વાળા જીવોને બોધ કરે છે એ પણ વિચારવું. કોના પ્રેરવાથી બોધ કરે છે, ક્યાં લઈ ગયા, સર્વજ્ઞ સુધી વાત લઈ ગયા, ક્યાં સુધી વાત લઈ ગયા, સર્વજ્ઞ સુધી. કોના કોના પ્રેરવાથી, મૂળ ક્યાં છે, આ બોધનું મૂળ ક્યાં છે. જૈન દર્શનમાં જુઓ તો બોધનું મૂળ સર્વજ્ઞ છે. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. અને જ્ઞાનીઓ એ રીતે સંમત થયા છે કે જો બોધનું પ્રતિપાદન કરવું હોય તો સર્વજ્ઞતાપૂર્વક કરવું. એટલે પ્રથમ જ મંગળાચરણમાં સર્વજ્ઞનું સ્મરણ કરવામાં આવે છે. નમોરિયંતાણમ નમો સુધાણમ ત્યાંથી શરૂ કરવામાં આવે છે, સ્મરણ જ ત્યાંથી કરવામાં આવે છે. પોતા એવું બે વચનો લખ્યા છે, ધર્મનું મૂળ સર્વજ્ઞ છે અને તત્વ અથવા ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો. 700 વચનો છે ને, આ બધી વાતો લખી છે બહુ નાની ઉંમર. એટલે કોના પ્રેરવાથી કરે છે. અન્ય મતની વાત ગમે તેવી સારી દેખાતી હોય તો પણ સર્વજ્ઞને સ્વીકાર્યા છે કે એને નથી સ્વીકાર્યા. વિતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વર પરિપૂર્ણ નિર્દોષ થઈને જે વાત કરે છે, એવા પરિપૂર્ણ નિર્દોષ પરમાત્માનો સ્વીકાર કરે છે કે નથી કરતો, આ પહેલા જોઈએ. હમણાં આપણે ચર્ચા થઈ રમણ મહર્ષિની વાત નીકળી હતી, પછી જે કૃષ્ણમૂર્તિ છે એ લોકોનું ફિલોસોફી, જૈન ફિલોસોફીની સાથે થોડી ઘણી મળતી આવે છે. અને એ તો જૈનમાંથી નીકળ્યા છે, થોડું ઘણું તો બુદ્ધિ પહોંચે ત્યાં સુધી લીધું હોય, એનો અર્થ એમ નથી કે આપણે સરખું છે. એ લોકો અતિશય વિદ્વાનો હતા, જે કૃષ્ણમૂર્તિ વગેરે બહુ મોટા વિદ્વાનો, નામી વિદ્વાનો, કે જેને દુનિયાભરનું સાહિત્ય વાંચ્યું હોય, જૈન સાહિત્ય પણ ન વાંચ્યું હોય એવું બને. અને એ તો હવે મદ્રાસ બાજુ થયા, દક્ષિણમાં તો જૈન સાહિત્ય પુષ્કળ છે, જે આપણી બાજુ જૈન સાહિત્ય નથી. એટલું ઢગલાબંધ જૈન સાહિત્ય કર્ણાટક અને તમિલનાડુમાં છે. હા, અમે સર્વે કરેલો છે. દિગંબર સાહિત્ય છે, હું તો સર્વે કરેલું છે. ત્યાં બેંગ્લોરની અંદર એક રિટાયર્ડ જજ હતા દિગંબર, એને મળવાનો છે. આ કર્ણાટક પ્રાંતની અંદર અમે એમ સાંભળ્યું છે કે દિગંબર જૈન સાહિત્ય ઘણું છે, અને અમે સર્વે કરીએ છીએ, તો અમારે કયા ઠેકાણે આનું વધારે સમય ને શક્તિ ખર્ચવી તમારી સમજ પ્રમાણે? એ તો એ બાજુના દક્ષિણ હતા એટલે તરતા અંગ્રેજીમાં થતી હતી, કે એકોર્ડિંગ ટુ યુ અમારે કેવી રીતે કરવું. પણ એણે એમ કીધું કે ધારવાડ ડિસ્ટ્રિક્ટ ઇઝ ધી ગોલ્ડન માઇન ઓફ મેનુસ્ક્રિપ્ટ. ધારવાડ જિલ્લો છે આખા કર્ણાટકની અંદર, મહારાષ્ટ્રની નીચે, એની અંદર એટલા બધા શાસ્ત્રો પડ્યા છે કે તમે ગામડામાં જાઓ, શીફે હાલ લોકો ગરીબ હોય, ઝૂંપડામાં રહેતા હોય, પણ એના ઘરમાં 150 તાડપત્રીવાળા શાસ્ત્રો પોથી બાંધીને મૂકી જાવ. અને બહારના લોકો, અને એમાં ખાસ કરીને જર્મન લોકો અને રશિયાના લોકો ત્યાં આવે છે, જેના કોઈ આપણે 5-10 રૂપિયા ન આપીએ, એના 500 રૂપિયા આપીને લઈ જાય છે. પૈસાને કાંઈ છૂટ છે, આપણે પૈસા ખર્ચવા હોય તો ગણતરી મૂકવી પડે કે આટલા ખર્ચાય કે ન ખર્ચાય. રિસર્ચ સાઈડમાં એ લોકોની લિમિટ નથી, ખર્ચની લિમિટ નથી. 2 જગ્યાએ ખર્ચની લિમિટ એ લોકો નથી રાખતા. એક જાસૂસીમાં ખર્ચની લિમિટ ના હોય, દુશ્મનના દેશમાં જાસૂસી કરવી હોય તો એમાં કયા કેટલા ખર્ચે કરવું એનું બજેટ ન હોય, નો બજેટ લિમિટ. અને એક રિસર્ચ સાઈડમાં આપણે ગણતરી મૂકવી પડે કે આટલા ખર્ચા કે આટલા લાખ થાય કે ન થાય, કેટલા એ લોકો એ નથી. પુષ્કળ સાહિત્ય લઈ ગયા છે અને હજી લઈ જાય છે આજના દિવસે. અહીંયા આવે, આપણે તો ત્યાં રહેવું હોય તો કેટલા દિવસ રહેવું, એનો ખર્ચો નક્કી કરવો પડે. એ લોકો 4-4, 5-5 મહિના અહીંયા રહીએ છે. પણ નાનો ભાઈ ગયો તો, સૌથી નાનો 5 નંબર નહીં થયું, 14 મહિના જર્મનીમાં રહ્યો હતો. સાયન્ટિસ્ટ છે અને બેન સારું છે, એને સિલેક્ટ કર્યો હતો. ઇન્ડિયામાં 2 જણને સિલેક્ટ કર્યા હતા, મેં એનો નંબર હતો. એને રિસર્ચ માટે ત્યાં લઈ ગયા હતા, 14 મહિના રાખ્યો હતો. અહીંનો પગાર એનો ચાલુ ને, ત્યાં એને બીજા 7,000 રૂપિયાનો પગાર બીજો મળતો હતો. એને પત્ર વ્યવહાર થોડો કર્યો હતો એની સાથે, જો મારે ત્યાં જૈન શાસ્ત્રોનું સર્વે કરવું છે તો એ બાબતમાંથી જરા તપાસ કરીને મને કહે. એમ કે મને યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર બોલી કરીને છે, એની સેક્રેટરી મળી હતી, કે એની સાથે મેં ચર્ચા કરી હતી. એમ કહે છે કે મારા બોસ છે, એ 2-3 વર્ષે ઇન્ડિયા જાય છે, દર 2-3 વર્ષે. આપણે તો જિંદગીમાં એકવાર જ જવાનું સાથે, દર 2-3 વર્ષે ઇન્ડિયા જાય છે, 4-5 મહિના હિન્દુસ્તાનમાં રોકાય છે, ત્યાંથી માલ લઈ આવે છે. આવી લોકોની તૈયારી હોય છે, એટલી કિંમત છે. પછી મેં ધારવાડ યુનિવર્સિટીમાં ગયા હતા, એની લાઇબ્રેરીમાં 650 લગભગ તાડપત્રીના ગ્રંથો એમાં હતા. પછી ત્યાં એપોઇન્ટેડ માણસો મૂક્યા હતા, એનાથી તમે શાસ્ત્રનું જેટલું સર્વેક્ષણ થાય તે કરી કરીને મોકલો. બધા ડેટા એનો મોકલતા હતા. ટોટલ કર્ણાટક અને તમિલનાડુના થઈને 700 ગ્રંથો સર્વે થયા હતા. 700 ગ્રંથનું કામ થયું, પછી એ કામ બંધ થઈ ગયું. પણ છે એ બાજુ ઘણું સાહિત્ય છે, એ લોકોએ ન વાંચ્યું એવું કંઈ નથી, ન ખબર એવું નથી, છતાંય સર્વજ્ઞને સ્વીકારતા નથી. એ એમ બતાવે છે રાખ્યો જે પવિત્રતાનો મોટિવ હોવો જોઈએ, નિર્દોષતાનો જે મોટિવ હોવો જોઈએ એ આની પાછળ નથી. નહીતર ત્યાં કોઈ શંકાનું સ્થાન નથી. સર્વજ્ઞ વિતરાગ જૈન પરમેશ્વર, કોઈ શંકાનું સ્થાન નથી. ક્યાં ક્યાં આગળ મૂકવાની જગ્યા નથી, કે અહીંયા આમ કેમ છે એ જગ્યા ત્યાં નથી. સમાવસરની એક સ્તુતિ છે, એમાં લખ્યું કે ભલે સો ઇન્દ્રોના, સો સો ઇન્દ્રો જેના સમાવસરણમાં છે. ભગવાન હામું જોતા નથી કોણ આવ્યું છે કોણ નથી આવ્યું, ધ્યાનસ્થ અવસ્થામાં છે. લોકો સેવા જ્ઞાનમાં પછી જણાય છે, આંખનું પોપચું ઊંચું થતું નથી, શુક્લ ધ્યાનમાં આવી ગયું તો બિરાજમાન. રાજાગ્રહમાં તો આવેલું ભગવાન મહાવીર સ્વામી, આમ તો એમ કે છે કે ચોવીસે તીર્થંકરના સમોસરણ રાજાગ્રહમાં આવતા, એ સ્થળની પવિત્રતા ઘણી ગણાય છે. આપણે કોઈ યાત્રા પણ કરીએ છીએ, પણ હવે શું છે કે વૈકરિક પરમાણુ રહ્યા ને, એટલે કોઈ અવશેષ ત્યાં રહીએ નહીં. જેવું ભગવાન ત્યાંથી બીજે જાય અથવા સિદ્ધાલયમાં જાય, એટલે ત્યાં એક રચકણા હાથમાં ન આવે. મકાન બાંધ્યું હોય તો ઈંટ જૂની મળે કે પથ્થરો મળે, બાકી કઈ મળે એવું નથી. વૈકરિક પરમાણુ છે, દેવો રચના કરે છે, એટલે એ બધું જેમ માયા હંકે લઈ જાય એમ બધું હંકે લઈ જાય, કઈ હાથમાં ના આવે. હા, 30 વર્ષની બરાબર, 42 તો 72, 30 વર્ષની એ તો આકાળ હતો. મિત્ર તો હજારો લાખો વર્ષ સુધી સમર્થન જીવે છે. શબ્દ ભગવાનનું 84 લાખ પૂર્વનું આયુષ હતું, એમાં 83 લાખ પૂર્વ ગ્રસ્ત અવસ્થામાં હતા, 1 લાખ પૂર્વ કેવળ જ્ઞાનની અવસ્થામાં હતા. મને દશાનો કાળ થોડો કર્યો હતો. હા હા, એટલે 1 લાખ પૂર્વમાં 18 વર્ષ શું ગણવા. હો ગાયના ટોળામાં એક ભેંસ હોય તો ગાયનું ટોળું જ કહેવાય ને. ટોળું ખેડું છે, ગાયનું ટોળું છે, એટલે ભેંસ હોય એની અંદર. સંગ્રહાલયથી તો એવું જ બોલાય ને, એને સંગ્રહાલય કહે છે. એટલે એમનું સાહિત્ય જુઓ તો તરત આપણે ત્યાં આપણા મહાન આચાર્યો કે જેની પાસે આ વિદ્વાનો ચાર અને માય નથી, કેવા આપણા બે મહાન આચાર્યો છે, આ સમન ભદ્રાચાર્ય અને વિરસન સ્વામી. અને વિરસન સ્વામી પાસે તો બે એક અને માય નથી કોઈ. એવા જે મહાન આચાર્યો થયા તો શાસ્ત્ર લખે એટલે જિનાય નમઃ ક્યાંથી શરૂ કરશે, ઓમ જિનાય નમઃ આપણે જોયા કે નહીં. જર્મનીમાં ગયેલા શાસ્ત્રો અહીંયા એનું કેટલોક મળ્યું, અહીંયા નેશનલ લાઇબ્રેરી ભાઈ એક સિટીનો, ત્યાં તો ઘણા ઘણી લાઇબ્રેરી છે ને, ત્યાં કરોડો પુસ્તકો છે અત્યારે. હું આપણા કેટલા છે બીજી વાત છે, પણ લાખો પુસ્તકો છે ત્યાં. કેટલા કીધા આખા જર્મનીમાંથી 72 લાખ પુસ્તકો છે એમ કીધું લાઇબ્રેરીમાં. તો એને પહેલાં જો એની અંદર ડેટા આપેલો છે કે નમઃ સિદ્ધેભ્ય જિનાય નમઃ, એ પહેલું આવશે. એમ શું કરવા, ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો, પ્રતિપાદન કરે છે ને શાસ્ત્રમાં, ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો. બતાવું તો મથાળું બાંધે છે એમાં વિતરાગોને અને પરમાત્માને નમસ્કાર કર્યા છે, કે ક્યાંય કોકના હાથમાં તૂટું ફૂટું હોય તો ખબર પડે કે આ કોણ છે, કાગળનો કટકો હાથમાં આવે તો ખબર પડે કે કોણે લખ્યો છે, લખનાર કોણ છે. એનું તમે આખા ગ્રંથના ગ્રંથ ઉઠાવી જુઓ, કાંઈ ભગવાનનું નામ નહીં આવે, એક તીર્થંકરનું નહીં નામ આવે, અરે એક વિતરાગનું નામ, કોઈ નમસ્કારની વાત નહીં આવે. ગમે એટલી બુદ્ધિ હોય તો શું કામ થાય. એટલે કૃપાળુ દેવે મનસુખરામ સુરેરામ ત્રિપાઠીને એક પત્ર લખ્યો વેદાંતના પ્રખર વિદ્વાન, કે કોઈ પણ વસ્તુને પ્રજ્ઞાપની હતા, એને તો વિદ્વાનની ભાષામાં લખે ને, કોઈ પણ પદાર્થની પ્રજ્ઞાપની હતા ચાર પ્રકારથી થઈ શકે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. તો આત્મા પણ એક પદાર્થ છે, એક વસ્તુ છે, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ સંબંધે આપ કાંઈ કહી શકો તો લખશો. એને શાસ્ત્રમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ સાયન્સ નથી, એક પરમ બ્રહ્મ પરમાત્મા આખા વિશ્વમાં વ્યાપક છે, એના ગુણધર્મો શું, તો કઈ કઈ નિર્ગુણ નિરાકાર છે, જાઓ કેટલો વાળીને વાત મૂકી દીધી, ચર્ચા કરવાની વાત ન આવી. અને આ તો એના અનંત ગુણો છે, એમાંથી મુખ્ય મુખ્ય ગુણોની તમને એક એકની વ્યાખ્યા મળે છે. સમયસરમાં 47 શક્તિની વ્યાખ્યા છે, બીજા શાસ્ત્રમાં બીજી છે. ગુરુદેવે ઘણા શાસ્ત્રો વાંચેલા, આપણે તો એટલા નથી વાંચ્યા, પણ એમ કહેતા હતા કે 111-112 જેટલી શક્તિઓના નામ મળે છે. છે તો અનંત, એ સમજી શકાય એવી, સમજવામાં એટલે બહુ અતિશય તીક્ષ્ણ સૂક્ષ્મ બુદ્ધિ હોય એને સમજી શકાય એવું, બધા સમજી શકે એવું નથી, જરા સૂક્ષ્મ તત્વજ્ઞાન છે, પણ છે એની અંદર એ શક્તિઓ છે. એ શક્તિઓના પરિણમન કરવાની પદ્ધતિ શું છે એ છે, એનું ક્ષેત્ર શું છે, એ પદાર્થ કયો છે, જળની શક્તિઓ શું છે, ચૈતન્યની શક્તિઓ શું છે, એના નિમિત્ત નૈમિતિક સંબંધો શું છે, એની ભિન્નતા શું છે, ભિન્નતા હોવા છતાં નિમિત્ત નૈમિતિક સંબંધો શું છે, આ બધું વૈજ્ઞાનિક રીતે શાસ્ત્રોમાં લખાયેલું છે. એટલે પહેલા વહેલા જૈન શાસ્ત્રો જોયા ત્યારે મને લાગ્યું હતું કે આ ધર્મના શાસ્ત્રો નથી, આ તો વિજ્ઞાનના પુસ્તકો છે, એબ્સોલ્યુટ સાયન્સ છે. એટલું બધું એની અંદર વિજ્ઞાન ભરેલું છે. એક એક વાત ધર્મની વ્યાખ્યા હું કરું છું, મથુ સહાવો ધમ્મો, મારા પરિવારનું નામ ધર્મ નથી, એ તો 5 કરોડ દાન દે તો એનું નામ ધર્મ એ નથી, મંદિરમાં પૂજા કરવા જાય એનું નામ ધર્મ નથી, ઉપવાસ કરી લે એનું નામ ધર્મ નથી. એટલી મોટી ઉપલબ્ધિ છે, જબરજસ્ત. જૈન દર્શન સિવાય એ વિજ્ઞાન ક્યાંય નથી, સાયન્સ નથી જેટલા બૌદ્ધ મંદિરો છે, ખાસ કરીને બિહારમાં રાજગ્રહીમાં, દિલ્હીથી જે મુંબઈમાં બૌદ્ધ મંદિર, આ કલકત્તામાં છે બૌદ્ધ મંદિર, જેટલા બૌદ્ધ મંદિરમાં એક સ્લોગન એ લોકોનો જે મુખ્ય છે એ લખેલું હોય છે, અને એ અંગ્રેજીમાં પણ લખેલું હોય છે. એની કોઈ પ્રાદેશિક ભાષામાં જાપાન હોય તો જાપાનીઝ ભાષામાં, ગંદેશ હોય તો એની ભાષામાં, ચાઇના હોય તો ચાઇનીઝ ભાષામાં, પણ સૂત્ર બધાનું એ કોમન જોવા મળ્યું, અને એનું અંગ્રેજી ટ્રાન્સલેશન પણ મૂક્યું હોય, હિન્દી પણ મૂક્યું હોય, શું આપણા દેશમાં છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો એટલું સ્થૂળ લાગે આપણને, એટલું સ્થૂળ લાગે કે એમ આપણને એમ થાય કે આ લોકો ધર્મમાં શું સમજીને ધર્મ કરે છે એવું લાગે. સમજણની દિશામાં વિચાર કરીએ તો એમ લાગે કે એ લોકો શું સમજે છે, કાંઈ સમજતા જ નથી એવું લાગે આપણને, સમજણની પ્રધાનતા જ નથી એ જગ્યા. જૈન દર્શનમાં જે સમજણની પ્રધાનતા છે એવી પ્રધાનતા બીજા ધર્મોમાં નથી, બીજા ધર્મોમાં પ્રધાનતા છે બ્લાઇન્ડ ફેઇથ ને, અંધશ્રદ્ધા તમે અમે કહીએ માનો, એના કારણ કાર્યમાં નહીં જાઓ. ખુદ ગીતામાં આટલું તત્વજ્ઞાન મૂક્યું છે, 700 શ્લોક છે ગીતાના. છેલ્લા અધ્યાયમાં શું કહ્યું કે સંશયાત્મા વિનશ્યતિ, તું શંકા કરીશ ને નાશ થઈ જશે તારો. તારા એમ કહે છે તું પરીક્ષા કરજે અમારી, 100 પ્રશ્ન પૂછતો હોય તો 125 પૂછ, અમારી પરીક્ષા કર ને પાકું કરીને નક્કી કર, નહીતર તું ટકી નહીં. કન્સલ્ટ થઈ આવ્યો હોય ને તો ક્યારે ખસેડીશ, કાંઈ મેળ નહીં પડે. લાઈન જ જુદી છે. આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ખરો શિષ્ય કોને કહેવો, આજ્ઞા પ્રધાને શું પર તો અમારી પરીક્ષા કરી લેજે, એમને એમ નહીં માનતો તો એવી ચર્ચાઓ કરે છે આપણા શાસ્ત્રકાર. હે પાનું છે 382. જેની પાસેથી ધર્મ માંગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. શું પછી 6 પેરેગ્રાફમાં લખ્યું છે, જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. 1% હોય તે કાંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરીને સમજી શકાય છે, માટે તેવા વિકલ્પો કરવા મૂકી દેવા. ચોખ્ખી આજ્ઞા કરી છે એટલે વિપશ્યનામાં જઈને કોઈ આપણા મુમુક્ષુ આવે ત્યારે આ પારિગ્રાફ 3 લીટી વિંચાવી દઉં. આ કૃપાલદેવ આજ્ઞા કરી છે એનું શું આપણે શું કરવા કલ્પના કરો છો, ત્યાં કાંઈ ઘસે તો, ત્યાં કાંઈ ઘસે તો, ઓલામાં કાંઈ ઘસે તો, એવી કલ્પના આપણે કરવાની શું જરૂર છે? ચોખ્ખી ના પાડી છે, હું ધ્યાનના માર્ગે ચડીશ નહીં. સત્સંગ કરજે પેલો, સત્સંગ વિનાનું તારું ધ્યાન હશે એ તરંગ થઈ જશે, બીજું કાંઈ નહીં થાય. અને જ્ઞાન હશે એ કલ્પના થશે. સત્સંગ વગરનું ધ્યાન તરંગ છે ને જ્ઞાન કલ્પના છે, બીજું કાંઈ નથી. પહેલાં એને સત્સંગ સરખી રીતે થવો જોઈએ અને સરખી રીતે વાતને ગળાવી, 17 ગણે ગળવી જોઈએ વાતને, કેવી પૂરેપૂરી, પછી જ સ્વીકાર હોય એમ. એમ સ્વીકાર નહીં, હા બચાવી લીધા. ઉપાવડીઓનો ઉપકાર ગણ્યો તો બહુ મોટો છે, તો આ થાય એવું નથી. એ તો ગલબ છે. શું કહે છે, કોના પ્રેરવાથી કરે છે એમાંથી આવ્યું. આપણે લોકો બધું ઉપદેશ આપે છે ને, ઉપદેશકો જગતમાં ઘણા છે, ઢગલાબંધ છે. કોના પ્રેરવાથી ઉપદેશ આપે છે એનો એનું પ્રેરક સ્થાન શું છે, પ્રભાવ સ્થાન શું છે, ઉદ્ભવ સ્થાન શું છે, ઉપદેશ શું. કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે, આ વાત વિચારવા જેવી છે. કૃપાલદેવને કોઈ કહ્યું કે તમે એમ કહો છો કે જૈન દર્શન સર્વોત્કૃષ્ટ છે, એના જેવી પવિત્રતા કોઈએ બોધી નથી. અને એનો વ્યવહાર પણ કહી દે છે, જૈનોનો જે વ્યવહાર છે ગૃહસ્થનો અને મુનિઓનો, એની બરાબરીમાં કોઈ સંપ્રદાયવાળા ગૃહસ્થોનો કે સાધુઓનો વ્યવહાર નથી. બૌદ્ધના સાધુઓ તો માંસાહારી છે, એ લોકો તો માંસાહારી છે. આમ એ લોકો હિંસા અહિંસાને સ્થાપે છે, પણ માંસાહાર પોતે કરે છે. જૈનોમાં ગૃહસ્થોને પણ આપણે ત્યાં તો અત્યારે નથી, પેલા લાકડા છાણા બાળતા ચૂલામાં. એ જૈન કુળમાં જે સ્ત્રી જન્મી હોય એ લાકડું ચૂલામાં નાખતા પહેલા એને ખંખેરે, કેમ કે એ તો રજોટિયામાં પડ્યું હોય, ગોડાઉનમાં પડ્યું હોય કે જ્યાં બધી જીવજીવાત થતી હોય, સાફસફાઈ થતું ન હોય, ત્યાં તો જીવજીવાત બધી ભરાઈ રહેતી હોય, તેને ખંખેરે. છાણું લે તો છાણાને ખંખેરે, ઠપકારે, ચારે બાજુ જોઈ લે કે કાંઈ છે નહીં ને, બધું ચૂલામાં મૂકે, સૌગંધ પાણી પીએ નહીં. એના નાનામાં નાના વ્યવહારમાં બીજા જીવો પોતાની કાળજી કેટલી છે, એટલો વ્યવહાર તમને કોઈ ગ્રસ્તમાં કોઈ સંપ્રદાયમાં જોવા નહીં મળે. એવી રીતે મુનિઓમાં જે નગ્ન દિગંબર મુનિઓનો જે વ્યવહાર છે કે પોતાના માટેની કોઈ વ્યવસ્થા સ્વીકારે નહીં, જગતનું સર્વોત્કૃષ્ટ કાર્ય કરે, એમનું રિસર્ચ કેવળ જ્ઞાનનું ચાલે છે. શું આજે પરદેશમાં જે વૈજ્ઞાનિકો છે એને તો પૂરી સગવડ આપવી પડે, એની લેબોરેટરી ફૂલ્લી સેન્ટ્રલી એર કન્ડિશન હોય અને એની લાઈફ ઓફ એમિનિટીઝમાં કાંઈ ખામી ન હોય, તમે પૂરેપૂરી એને સગવડ મળે, કોઈ પણ જાતનો એને એ જાતનો વિકલ્પ ન હોય, મને અગવડ છે, એટલી બધી એને સગવડ આપે તારી મર્યાદિત રિસર્ચ કરે, અને આ અમર્યાદિત રિસર્ચ કરે કોઈની સગવડ લીધા વિના, ઉદ્દિષ્ટ આહાર લેવો નહીં, ઉદ્દિષ્ટ પાણી પીવું નહીં, એના માટેનું પાણી ન લીએ, એના માટેનો આહાર ન લીએ, કપડાં તો પહેરતા નથી, બીજું કાંઈ જોતું નથી, કોઈ વ્યવસ્થા આગોતરી થાય એ સ્વીકારવા તૈયાર નથી, અને છતાં શાસ્ત્રો લખે તો મોટા મોટા બુદ્ધિશાળી માણસોને એમ લાગે કે આપણે કાંઈ નથી આની પાસે, એવી વાત છે. વ્યવહાર તો નિર્દોષ વધારે છે એ લોકોને, એમાં તો શંકા જ નહીં, નો ડાઉટ. મૂળ શું છે, સનાતન જૈન ધર્મ તો દિગંબરનો છે, ડેરાવાસીને નીકળ્યા 2000 વર્ષ થયા, અને સ્થાનકવાસીને શરૂ થયા તો 500 વર્ષ જ થયા. કૃપાળુ દેવો તો જરા ફટકાર્યા છે કે આ ઢૂંઢિયાનો ધર્મ 500 વર્ષ થયા નીકળ્યો, એ પણ બુદ્ધિશાળી થયો નથી એની અંદર લીધું છે. વેદાંત જેવા અન્ય મતમાં હજારો ગમે શાસ્ત્રો લખાણા છે, કોઈ શાસ્ત્ર નથી લખી શક્યું 500 વર્ષમાં, એક શાસ્ત્ર એનું સ્વતંત્ર શાસ્ત્ર નથી. બધા વેરાવાસીમાંથી 33 લઈ લીધા જે મૂર્તિ ઓછી હોય એવું પ્રતિપાદન કરનારા, ક્યાંક ક્યાંક તો છે, 33 સ્વીકાર્યા છે. શું અને પ્રતિભાને નહીં માનવા માટે બહુ કડક શબ્દોમાં લખ્યું છે એમને. શું એવા સ્વરોદય જ્ઞાનના ઉપદઘાતમાં અને પાછળ એમણે લીધું છે, ઉપદેશ છે એમાં કે એક દોરા ધાગા જેવી વસ્તુ માટે આખો સંપ્રદાય જુદો કર્યો, આ તે કંઈ કેવા ગુરુ કુગુરુ કેવું કંઈક લખી નાખ્યું, બહુ કડક શબ્દ વાપર્યો છે. શું કેમ કે એને બીજા બીજું કાંઈ નહીં, મોકો તો નદોરો રાખવાનો, આમ તો એના લોકો કપડું તો રાખે છે, છતાં પણ સાધુ બોલે ત્યારે થોડું કપડું આડું રાખે બોલતા બોલતા. આ લોકો કંઈ દોરો આને બાંધવાનો, દોર્યા બાંધ્યા વગર ન ચાલો, આવે આમાં કાંઈ સંપ્રદાય જુદો કઢાય છે, એમને બહુ અણગમો બતાવ્યો છે પોતે. એટલે એ જે પાછળથી જે સંપ્રદાય નીકળ્યા એ વિચાર ભેદને કારણે નીકળ્યા, અમારો વિચાર ને તમારો વિચાર મળતો નથી, આમાં કામ ન આવે. આમાં તો સંપૂર્ણ વિતરાગતા હોય, સંપૂર્ણ નિર્દોષ થવું હોય એનો જ માર્ગ છે. પછી ભલે ને અજૈનમાંથી આવે ગૌતમ સ્વામી, મહાવીર સ્વામી, પછી પદવી ગૌતમ સ્વામીને મળી, સંપ્રદાયમાં જૈનો સંપ્રદાયના જૈન નહોતા બેઠા, સંપ્રદાયના સાધુ નહોતા બેઠા સમસરણમાં, ગૌતમ સ્વામીને મળી. એટલે અહીંયા તીર્થંકરના માર્ગમાં મેરિટ્સ પ્રમાણે વાત છે. પહેલો નંબર કોને? ઓન મેરિટ, બીજી કોઈ વાત નહીં. એના ગુણ કેટલા છે? ગુણ ઉપર ચાલે છે. શું કડક વાત કરે છે? તનકવાસી સંપ્રદાય માટે મૂર્તિ નથી માને, એના માટે બહુ કડક વાત કરે છે. બે ત્રણ જગ્યાએ એવી વાત આવે છે. કેમ કે 500 વર્ષ જ થયા, એ વિચાર ભેદ થયો એટલે થોડા જુદા પડી ગયા. પછી ગમે એ બાણું પકડે, હિંસા હિંસા આજુ જુદી જુદી, મૂળ વાત જુદી જ છે આખી. અને દિગંબર આચાર્યોના શાસ્ત્રો જોઈએ છીએ, અધ્યાત્મનો વિષય જે લોકોએ હાથમાં લીધો છે ક્યાંય નથી. હું 3-4 સ્વેતાંબરના મોટા આચાર્યને મળ્યો છું, કુદરતી મળવાનો પ્રસંગ બન્યો છે. વિજય રામ સુરી જે ગુજરી ગયા અમદાવાદમાં, પછી ઉદયસુરી બહુ જૂના આચાર્ય થઈ ગયા, એ ગુજરી ગયા અત્યારે તો હમણાં ગુજરી ગયા. આપણે કૈલાસાગરજી તો દિગંબરોના શાસ્ત્રો સોનગઢથી મગાવી મગાવીને વાંચતા, અને સોનગઢના એક વિદ્વાન એને સમજાવવા જતા. અમારી સાથે ચર્ચા થઈ એમાં તો બહુ નમ્રતા થઈ, સાંભળવા બેસતા. એક બે વખત બેઠા પછી કે મારા હવે ભાવનગર આવું છું એક બે મહિના રહેવા માટે, પણ તમે અમને સાંભળો અને બીજા મહારાજ આવીને તમારા બેસે છે, કંઈ તકલીફ નહીં થાય. તો કે અમારો વ્યવહાર બીજા કરતાં એટલો બધો શુદ્ધ છે, અને બીજા અમારા સંપ્રદાયમાં એટલા સુચિલાચારી છે કે અમને કોઈ અમારે કાંકરો ફેંકેવો નથી. અમારી બાજુ કાચના ઘરમાં હો બેઠા છે, તમારા ઉપર કોઈ પથ્થરો ફેંકેલો નથી. અમને તો આ ગમે છે અને રૂચે છે, અમે સમજવા માંગીએ છીએ. જેટલા શ્વેતાંબરના લોકો આ બાજુ વયા છે એ લોકોને પૂછીએ કે તમારા શાસ્ત્રોમાં વેદ જ્ઞાનની ચર્ચા નથી. અને એ ઉદયસુરી મહારાજે તો ત્યાં સુધી કીધું, 2-4 પ્રશ્નો પૂછા, બહુ સરળ પ્રકૃતિના જીવ હતા. એ કીધું, જો અમારા સંપ્રદાયમાં અધ્યાત્મનું પ્રકરણ આખે આખું બાદ થઈ ગયું છે, વિધિ વિધાનને આવો બધું ચાલે છે, અને એ બધું અમે કરાવીએ છીએ, અધ્યાત્મ અમારા અમારા સંપ્રદાયમાં રહ્યું નથી. તમારા બધા પ્રશ્નો આધ્યાત્મિક છે, હું સમજુ છું, પણ એનો કાંઈ જવાબ નહોતા આપી શકતા. એટલે એમણે આ ચોખ્ખું કહી દીધું, હું જવાબ આપી શકતો નથી એમ ન બોલ્યો, પણ એમાં સ્પષ્ટ કીધું કે અમારા સંપ્રદાયમાં બહુ જૂના આચાર્ય વૃદ્ધાચાર્યને લોકો એને માનતા માને કે આમને માનવાથી કંઈક આપણને લાભ થઈ જાય, બહુ માને લોકો, બહુ સ્પષ્ટ સ્વીકાર કરે. હા, ખૂબ શાસ્ત્રો શ્વેતાંબરમાં 45 આગમ લખાણા પછી પણ બીજા આચાર્યોએ ઘણા શાસ્ત્રો લીધા, એ ગ્રંથો એ લોકોએ કામ ઘણું કર્યું છે. પણ જો પવિત્રતાને સ્વીકારે તો એમના કરતાં જેણે વધારે ત્યાગ કર્યો છે અને વધારે નિર્દોષ વ્યવહાર પાડે છે એની નિંદા ન કરે. એ લોકો કટ્ટર દિગંબરના વિરોધી, કટ્ટર વિરોધી. તમે એમ કહો દિગંબર વિશે પ્રશ્ન પૂછો, બહુ કડક બોલશો. હું તો કંઈક સારું થયું કે મારે તો પિતાશ્રીનો ધર્મ દિગંબરનો નહોતો અને શ્વેતાંબરનો નહોતો, નહીંતર તો પક્ષપાતમાં લઈ જાય કે તમે દિગંબરમાં છો એટલે તમે એનું ખેંચો ને. આપણે તો ન્યુટ્રલ છીએ એટલે કાંઈ ગુણદોષ ઉપર જ વિચાર કરીએ. શું બિલકુલ વિરોધ કરે છે, સખત વિરોધ કરે છે દિગંબર. રામસુરી તો ત્યાં સુધી બોલ્યા કે આ સાધુઓએ લગ્ન થઈને સમાજનું સત્યાનાશ મેળ્યું છે, એવા શબ્દ બોલી ગયા, ગુસ્સામાં આવી ગયા હતા ચર્ચા કરતા કરતા. મને જે લોકો લઈ ગયા હતા એને ઠંડા પડ્યા, મહારાજ આપણે આપણે તત્વની ચર્ચા કરો ને મહારાજ, આપણે બીજી વાત નથી કરવી, આપણે તો તત્વજ્ઞાનની ચર્ચા કરો. હું સીધો, મારો તો કોઈ પરિચય નહીં, પણ મારા ભાગીદારોના ગ્રુપમાં છેતાંબર હતા, મારા ઉપર વિશ્વાસ બહુ, દુકાને તો શું છે કે બીજા બધા આપણા મુમુક્ષો ચર્ચા કરવા આવે એટલે બેઠા બેઠા સાંભળે. તમારી વાત તો સોળે સોળાના છે, ભલે તમે વૈષ્ણવ છો પણ તમારી વાત સોળાના છે. હું તો મતાગ્રહીને કદાગ્રહી છું એટલે મૂકી શકતો નથી, અને ક્રિયાકાંડી છું, બહુ ક્રિયાકાંડી હતા. ઉપવાસ ને એકટાણા ને આયમ બી ને ચાલતા જ હોય, કોઈ બી ખાલી ન હોય એનો બારે મહિના. હું કદાગ્રહી છું પણ વાત તમારી હતી છે. સાંભળવા બેન, પછી એને કોઈ મોટા આચાર્ય આવે ત્યારે લઈ જાય પ્રાણે આગ્રહ કરે. હાલો ના, અમારે અમને સમજવા મળશે, તમે વાત કરો ને અમને સમજવા મળશે. લઈ જતા બધાના મોટા મોટા આચાર્યોને મળ્યા પછી એમ લાગ્યું આ લોકોને આબરૂ બહુ મોટી છે, મોટા મોટા ટાઇટલ લગાડેલા હોય. પદ્મસાગરજી નહોતા એવા વખતે, એના ગુરુ કૈલાસાગર, એના ગુરુ. બીજી વખત અમે મળ્યા હતા, હાથ જોડીને વાત કરતો, હા સા તમારો ઓમકાર જિંદગીભર નહીં ભૂલો. હા બોલો તો પદ્મસાગરજી ની આપણે બહુ મોટી લહેલા ગુરુ. ઊંડા ઉપર ઉપરથી બધું પાણી સરખું દેખાય, કૃપા જેવો લખ્યું છે, તળાવનું પાણી ઉપર ઉપરથી એક સરખી સપાટી લાગે, કાંઠે ઊંડાણ જુદું છે અને આગળ જાવ તો એનું ઊંડાણ જુદું છે. આ તો વિષય ઊંડા ઉતરનારનો છે, ઉપર ઉપરથી ચાલનારનો વિષય નથી, એકદમ ઊંડા ઉતરનારનું કામ છે. અને તો આના તળિયે જે રતન પીડ્યા છે એ હાથમાં આવે, બાકી કાંઠે બેહીને પાણીના છબછબિયા કરે એમાં કઈ હાથમાં આવે એવું નથી. ઊંડા ઉતરવાનું કામ છે, અને એ સંખ્યા હંમેશા ઓછી જ હોય, એની સંખ્યા ઓછી. ઉપર ઉપરના ચાલનાર કે તોળમ ટોળા હોય, ઊંડા ઉતરનારની સંખ્યા હંમેશા ઓછી હોય. એટલે એમ કે છે કે કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે. કૃપા તમને કોઈ પ્રશ્ન પૂછો કે તમે જે જૈન દર્શનને મુખ્યતા કરો છો એ જો સર્વોત્કૃષ્ટ જગતનો ધર્મ હોય તો બધા એને માનતા શું કરવા નથી? લોકો કઈ બુદ્ધિ વગેરેના માણસો થોડા છે? ત્યારે એમણે એક વાક્યમાં જવાબ આપ્યો કે કર્મની બાહુલ્યતાને લીધે એમ છે. કેમ બધા માને છે ને કેમ નથી માનતા? કેટલાક માને છે ને બાકીના કેમ નથી માનતો? કે કર્મની બાહુલ્યતાને એ સમજતા હોય, સમજે એમાં જીવ કર્માનુસાર એની મતિથી ચાલે છે મોટા ભાગે. એની મતિ કેવી છે? કર્મ અનુસાર. જે સંપ્રદાયમાં એ જન્મો છે એવા એને કર્મ બાંધ્યા છે. હું વૈષ્ણવ સંપ્રદાયમાં આવ્યો તો મેં એવું કર્મ બાંધ્યું છે ત્યારે હું આવ્યો છું, મફત નથી આવ્યો. હા તમે સ્થાનકવાસીમાં કે દેરાવાસીમાં આવ્યા હોય તો એ જાતનું કર્મ બાંધ્યું છે. શું મુસલમાનને ત્યાં જન્મે, મુસલમાનને ત્યાં જન્મે એને એ જાતનું કર્મ બાંધ્યું છે. ખ્રિશ્ચનને ત્યાં જન્મે એને એ જાતનું કર્મ બાંધ્યું છે. અને એ જાતનું કર્મ બાંધ્યા પછી બુદ્ધિમાં એનો આગ્રહ હોય છે કે નહીં અમારો ધર્મ સાચો, અમારા ધર્મની નિંદાને વિરુદ્ધતા અમે ન સાંભળીએ, આ એક પકડ હોય છે. મેં આ પુસ્તક શરૂ કર્યું ત્યારે પહેલું રિએક્શન એ આવ્યું હતું મને વાંચતા વાંચતા, કેમકે શરૂઆતમાં મોક્ષમાળાની અંદર એક જગ્યાએ એમણે લખ્યું છે કે વેદાંત કરતાં જિનાગમની અંદર વસ્તુનું સ્વરૂપ અનંત ગુણ પ્રકાશ્યું છે. એટલે મને તરત લાગ્યું કે નહીં નહીં, આ વેદાંત તો અગાધ જ્ઞાનનો દરિયો, હવે મેં કાંઈ બધા વાંચ્યા નહોતા, થોડું થોડું ઉપર ચોટ્યું હોત અભ્યાસ ખરો, હું પણ કાંઈ બધું વાંચેલું નહીં, પણ અભિપ્રાયમાં એમ કે વેદાંત તો અગાધ જ્ઞાનનો દરિયો અને ઈશ્વર ઈશ્વરની રચના છે, એ તો ભગવાને રચેલી વાત છે. અભિપ્રાય માન્યતા હોય, લખનારે વેદાંત વાંચ્યા નહીં હોય નહીતર આવું લખે નહીં, આટલો રિએક્શન આવ્યો. કાંઈ નહીં, આપણે આગળ વાંચતા જાઓ. વાંચતા 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 જોયું કે લખનારની મધ્યસ્થતા, વિચાર શક્તિ સાધારણ નથી, અને કોઈને અન્યાય કરે એવો આ લખનાર કોઈને અન્યાય કરે એવું નથી. જાણી બુજીને કે કંઈ લખે નહીં ને વગર જાણે પણ કાંઈ અભિપ્રાય આપે નહીં એવી એમની જે વિચાર શક્તિનો અંદાજ આવ્યો, એમની મધ્યસ્થતાનો જે અંદાજ આવ્યો, એવું રિએક્શન આવી હતી છૂટી ગયું.
એમણે દુનિયાભર ના સાહિત્ય બધા ધર્મ ને વાંચી નાખ્યા, કેટલા અભિપ્રાય આપ્યા છે એમણે. વર્તમાન માં પણ શક્તિ ઘણી, નાની ઉંમર થી પણ બહુ શક્તિ એમ, અસાધારણ વાત છે. સુપર કોમ્પ્યુટર એમાં કઈ સવાલ જ નહીં. સો ઉદ્ધાન કર્યા ત્યારે એમ બોલ્યા કે શસ્ત્રાવધાન કરવા એ મારા માટે ડાબા, મારા માટે ડાબા હાથનો ખેલ છે. તાકાત કેટલી, શક્તિ કેટલી. પાછા 2300 વર્ષે વૈતરિયામાં એમ લખે છે કે જે કાંઈ સ્મરણ શક્તિ હતી થોડી ઘટી છે, કેમ કે એની જે પ્રશંસા થઈ ને એ કંઈક ભોગવી લીધી લાગે છે. કેટલી સરળતા છે 2300 વર્ષે લખે છે કે મારી જે સ્મરણ શક્તિની જે પ્રખ્યા ખ્યાતિ થઈ, એ ખ્યાતિના ભોગવતાને લઈને સ્મરણ શક્તિ થોડી હાનિને પામી છે, એવું બધું લખે છે. બહુ ઓછું, બધા પત્રો હાથમાં નથી આવ્યા. એમના એમનું લખાણ ભવાણીયા ગયા હતા ત્યાં જાણ્યું કે કોઠામાં ભરેલું હતું. તો આખો કોઠો ક્યાં વિયોગ્યો કે નાશ કોને કર્યો કંઈ ખબર નથી પડી. ઘણું લખાણ હતું અને લખવાની પદ્ધતિ બહુ હતી, તો બહુ થોડું હાથમાં આવ્યું છે. ઘણું એમનું સુપર કોમ્પ્યુટર એટલે ઘણું સુપર કોમ્પ્યુટર હતું. સેંકડો વર્ષમાં આવી કોઈ વ્યક્તિ થઈ હોય એવું જોવા મળે નહીં તમને. છેલ્લા સેંકડો વર્ષમાં આવી વ્યક્તિ જોવા મળે, એટલે એ પ્રમાણભૂત છે. એની વાત પ્રમાણભૂત છે, માનવા યોગ્ય છે, સ્વીકારવા યોગ્ય છે, એમ એકવાર નક્કી થવું જોઈએ. 100% એના ઉપર વિશ્વાસ આવવો જોઈએ. અને એમાં 99.9 ન ચાલે, 101% એટલો વિશ્વાસ આવે છે. પછી તમને મારા ઘણો લાભ થવો ગમે, પછી લાભ થાય એવો વિશ્વાસ. એટલે કોઈને કોઈનો બોધ લાગે છે ને કોઈને કોઈનો બોધ લાગે છે, એમાં એના શ્રદ્ધા ગુણનું પરિણમન છે. તમને માતાજીમાં શ્રદ્ધા છે, ફલાણા દેવમાં શ્રદ્ધા છે, તમને ફલાણા દેવીમાં શ્રદ્ધા છે, ફલાણા તમને સંપ્રદાયમાં શ્રદ્ધા છે, એ તમારો શ્રદ્ધા ગુણ એમ પરિણમ્યો છે. એકોર્ડિંગ ટુ સાયન્સ તમારામાં જે શ્રદ્ધા નામનો ગુણ છે એનું પરિણમનનું કાર્ય વૈજ્ઞાનિક રીતે ચાલે છે. એને કોઈ બીજો ફેરવે દે એનું કામ આવે. ફેરવે તો તમારી સમજણ ફેરવે, તમારું જ્ઞાન ફેરવે, બાકી કોઈ નોકરી. કોઈને કોઈનો બોધ લાગે છે ને કોઈને કોઈ કોઈનો બોધ લાગે છે, એના કારણો શું છે? કારણ એક નથી લીધું, ઘણા કારણો છે. કે એક તો શ્રદ્ધાગુણનું કારણ છે, બીજું એની પૂર્વકર્મનું કારણ છે. પૂર્વકર્મને લઈને એને સંપ્રદાયનું મહત્વ હોય છે કે આ મારો સંપ્રદાય છે, આજે અહીંયા જન્મ તો એ સંપ્રદાયનો પક્ષ કરશે, પાછો મુસલમાનમાં જન્મ છે એટલે એનો પક્ષ કરશે, હિન્દુસ્તાનમાં જન્મ એટલે ભારત મારો મહાન દેશ, ચાઇના મારો દુશ્મન, ચીનમાં જન્મ એટલે ભારત મારો દુશ્મન, આ થવાનું. જ્યાં ગયો ત્યાં મારા પણ કરશે. એટલે એના કારણો શું છે? એના કારણો એ છે કે પોતે પોતાની સંપ્રદાય બુદ્ધિ છે એ લઈને આવ્યો છે, એનો આગ્રહ છે અને એને મૂકવા તૈયાર નથી. પોતાના આત્મકલ્યાણ માટે પણ જો સંપ્રદાય બુદ્ધિ મૂકવા તૈયાર ન હોય તો એનો કોઈ ઉપાય નથી. કેમ કે એ સ્વતંત્ર છે, એને સ્વતંત્રતા ઉપર તીર્થંકર પણ તરાપ મારી શકે એવું નથી. કોઈની સ્વતંત્રતા ઉપર બધા સ્વતંત્ર છે, જીવો બધા સ્વતંત્ર. એક ઘરમાં એક માતાજીને માને ને એક જૈનમાં માને ને એક વૈષ્ણવમાં માને. અમારા ઘરે એવું છે, સૌ સ્વતંત્ર. આ વસ્તુ લાદવાની નથી, પરાણે ઠોકી બેસાડવાનું નથી. સમજાય તમને અને એમ લાગે કે આમાં મારું હિત છે, કલ્યાણ છે, મને લાભનું કારણ છે, શું છે? તમે આવો, દરવાજો ખુલ્લો છે, અહીંયા કોઈના માટે દરવાજો બંધ નથી.
અને ના આવો તો એનો કોઈ હરક શોક નથી. તમારું હું નાશ, અમે શું કરીએ, અમે અમારા રસ્તે ચાલ્યા, તમે તમારા રસ્તે જાઓ. નિષ્ફળતા જ રાખવી જોઈએ. તમે કદાચ તમે કઈક બળજબરી ખાવ તો માર ખાવ, બીજું કાંઈ ન થાય. એ કઈ કરવા જેવું છે, નમસ્તું છે, અને કઈ કરી શકાય એવું પણ નથી. એનો કઈ અર્થ જ નથી, એ તો નિરર્થક સમજણ વગરની વાત છે. અહીં સુધી રાખીએ, પછીના પ્રશ્નો કારણ.